તારીખ 20/4/1993 શ્રી સમયસર ગાથા 93 અને 94 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 105
શ્રી સમયસર કર્તા કર્મ અધિકાર 93 ગાથાની ટીકા ચાલે છે જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એટલે જે જ્ઞાની છે આત્માના જ્ઞાનમય ભાવે પરિણમે છે એને નવું કર્મ બંધાતું નથી નવું કર્મ નહીં બંધાતું હોવાથી અને જૂના કર્મની નિવૃત્તિ પ્રતિ સમય ચાલતી હોવાથી ક્રમે કરીને જ્ઞાનીનો મોક્ષ થાય છે નિષ્કર્મ અવસ્થા રૂપ મોક્ષ થાય છે કર્મ બંધન એના બધા છૂટી જાય છે કેવી વિધિથી એ જ્ઞાન પરિણમે છે કે પોતે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો આ હું રાગને જાણું જ છું રાગને માત્ર હું જાણું જ છું શીત ઉષ્ણને માત્ર હું જાણું જ છું રાગાદીને પણ હું જાણું જ છું જાણું છું એટલે એને ભિન્ન જાણું છું હું રાગને કરું છું એમ હું જાણતો નથી ઇત્યાદિ વિધિથી એ પ્રકારે ભેદ જ્ઞાનની વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદી કર્મનો અકર્તા પ્રતિભાસે છે અને ત્યારે આ પ્રકારના કાર્ય પદ્ધતિથી વિધિ એટલે કાર્યની રીત કાર્યની પદ્ધતિ જ્ઞાનથી વિરુદ્ધ એવા જે સમસ્ત રાગાદી કર્મ છે આત્માથી વિરુદ્ધ છે સ્વભાવથી વિરુદ્ધ છે એવા જે કર્મ છે એ હું કરતો નથી રાગાદી હું કરતો નથી માત્ર એનો હું જાણનાર છું એવું પોતાને અનુભવાય છે જ્ઞાનીને એવું અનુભવાય છે જ્ઞાની પોતાને કર્મ બાંધું છું એમ અનુભવ કરતો નથી કેમ કે શ્રદ્ધામાં તો પોતાનું મૂળ સ્વરૂપ છે અને જ્ઞાનમાં પણ એની જ મુખ્યતા વર્તે છે જ્ઞાનમાં ભલે જ્ઞાનની પર્યાયમાં હું પણ કર્યું છે તો પણ પર્યાય માત્રમાં હું પણ નથી કર્યું પર્યાયથી અભેદ એવા દ્રઢ સ્વભાવમાં હું પણ કર્યું છે પર્યાય તો અનુભવાય છે જ્ઞાનમાં દ્રઢ અનુભવાતું નથી પણ પર્યાયના માધ્યમથી આખા પદાર્થનો અનુભવ છે એ પ્રકારે પરિણમન થાય છે ઉત્પત્ત અનુભવનો એટલે જ્ઞાનમાં બંને અંશનો ભેદ વિકલ્પ નથી છતાં બંને અંશનું જ્ઞાન યથાતથ્ય છે બંને અંશનો ભેદ વિકલ્પ નથી પણ જ્ઞાન તો દ્રઢ સ્વભાવનું દ્રઢ સ્વભાવ રૂપે છે પર્યાયનું પર્યાય રૂપે છે અને દ્રવ્યની મુખ્યતા જ્ઞાનમાં વર્તે છે કેમ કે જ્ઞાન મુખ્ય ગૌણપણે પરિણમે છે દ્રવ્યની મુખ્યતા જ્ઞાનમાં પરિણમે છે અને પર્યાયની ગૌણતા જ્ઞાનમાં રહી જાય છે આ રીતે જ્ઞાન મુખ્યપણે શ્રદ્ધાના વિષયને મુખ્ય કરે છે ભલે પર્યાયને પર્યાય અંશને પોતામાં જાણે છે પરિણામ શક્તિનું વર્ણન કર્યું છે ઉત્પાદ વય ધ્રુવથી આલિંગિત ઉત્પાદ વય ધ્રુવથી આલિંગિત એટલે જેમાં ઉત્પાદ વય ધ્રુવ ત્રણેયનો સમાવેશ થઈ જાય છે અને એવું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વમય પરિણામ શક્તિ છે પરિણામ શક્તિને અસ્તિત્વમય લીધી છે અને અસ્તિત્વને ઉત્પાદ વય ધ્રુવ યુક્ત લીધો છે જે ઉમા સ્વામી લીધું ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત ત્રિકાળી શક્તિનું આવું વર્ણન કર્યું છે એટલે જ્ઞાન પ્રધાન બધું વર્ણન છે શ્રદ્ધાના વિષયમાં તો પર્યાય છે જ નહીં જ્ઞાનના વિષયમાં પર્યાય છે, પર્યાયના નિમિત્તોનો સદભાવ અભાવ જે હોય તે બધું છે, છતાં પોતાનું અસ્તિત્વ ઉત્પાદ વિધ્રુવમાં સમાપ્ત કરે છે, એથી બહાર પોતાનું અસ્તિત્વ જ્ઞાન જાણતું નથી. અને પર્યાય સહિતના દ્રવ્યનો અનુભવ હોવા છતાં પ્રમાણના વિષયમાં મુખ્યતા ત્રિકાળીની છે કે જે શ્રદ્ધાનો વિષય છે, એટલી જ મુખ્યતા છે. પરિણામનો વિષય જ્ઞાનને પણ મુખ્ય નથી. અને તેથી બંને ગુણો એક જ દ્રવ્યનું આરાધન કરે છે. શ્રદ્ધા પણ ત્રિકાળી સ્વભાવનું આરાધન કરે છે અને જ્ઞાન પણ મુખ્ય થઈને ત્રિકાળી સ્વભાવનું આરાધન કરતા હોવાથી વિષયમાં તફાવત હોવા છતાં પણ અવિરોધપણું રહેવાનું આ કારણ છે કે બંનેનું પ્રયોજન એક જ સધાય છે. માણસ નથી કહેતા ભાઈ આ બે માણસની પ્રકૃતિ જુદી જુદી છે, એક શાંત માણસ છે એક અશાંત પ્રકૃતિનો માણસ છે, પણ સાથે કેવી રીતે ભાગીદારીમાં કામ કરે છે, ધંધો ભેગો કેમ કરે છે, કે બેનો સ્વાર્થ એટલે પ્રયોજન એક છે, કે બંનેને એક કામમાંથી પૈસા અર્થ ઉપાર્જન કરવું છે, એવો એક બંનેનો કોમન સાધારણ હેતુ હોવાથી બંને વિરુદ્ધ પ્રકૃતિના માણસો પણ ઘણી વાર સાથે જોડાયેલા જોવામાં આવે છે. આમાં બંનેનો વિષય જુદો છે એટલું જ છે, વિષય એક સરખો નથી. જેટલો શ્રદ્ધાનો વિષય છે એટલો જ જ્ઞાનનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય મર્યાદિત છે અને જ્ઞાનનો વિષય અમર્યાદિત છે. શ્રદ્ધાનો વિષય માત્ર નિત્ય દ્રવ્ય છે, જ્ઞાનનો વિષય નિત્ય અનિત્ય દ્રવ્ય ઉપરાંત પરદ્રવ્ય પણ છે. વિષયનો તફાવત હોવા છતાં પણ અવિરોધ હોવાનું કારણ બંનેનું પ્રયોજન એક પ્રકારે સદાય છે. પોતાના નિજ પરમ તત્વનું આરાધન એ બધા બે ગુણો કરે છે, સર્વ ગુણો કરે છે, પણ એ બંને ગુણો કરે છે, તેથી અવિરોધપણે એનું પરિણમન ચાલે છે, વચ્ચે વિરોધ આવતો નથી. આ થોડી ચર્ચા ચાલી હતી ને, વધારે સ્પષ્ટતા થોડી. એટલે જ્ઞાનમાં કર્મનો અકર્તા પ્રતિભા છે, જ્ઞાનમાં કર્મનો અકર્તા પ્રતિભા છે, અને ભેદ જ્ઞાનમાં નિષેધ કરે રાગાદીનો, પોતાના સ્વરૂપની ઉપાસના કરે, અને શ્રદ્ધા તો જે શ્રદ્ધાનું કાર્ય છે એ પ્રમાણે પોતાનું કાર્ય કર્યા જ કરે છે. તો શ્રદ્ધા પોતાના પરમાત્મ તત્વને શ્રદ્ધા જ કરે છે, એને બીજો કોઈ વિષય શ્રદ્ધામાં આવતો નથી, કોઈ સમયની પર્યાય પણ આવતી નથી. સ્વભાવની જ વર્તે તો જ આરાધન થાય સ્વભાવનો. આરાધન તો સ્વભાવનું કરવાનું છે, શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, અને આચરણે કરીને, અને પુરુષાર્થે કરીને, ચારે મુખ્ય ગુણથી આરાધન સાધના કરવાની છે એ તો પરમાત્મ તત્વની જ કરવાની છે, બીજા કોઈ તત્વની સાધના કરવાની નથી. બાકી વસ્તુનું બંધારણ જેમ છે તેમ જ્ઞાનને જાણવું એ પણ જ્ઞાનનો ધર્મ છે, અને એમાં કાંઈ વિરોધ આવતો નથી. એમાં વિરોધ આવતો નથી ને વિરોધ આવવો જોઈએ પણ નહીં એમ છે. એમાં કેવી રીતે વિરોધ આવે? જ્ઞાનનો શ્રદ્ધાની એવી રીતે મુખ્યતા ન થવી જોઈએ કે જ્ઞાનની ભૂલ ઊભી થાય. શું જેમ શ્રદ્ધાનો વિષય છે, પ્રમાણનો વિષય છે, એ શ્રદ્ધામાં ન લેવાય. અગ્રહિત મિથ્યા તો અનાદિથી હતું જીવને, કે માત્ર પર્યાય માત્રનું અવધારણ કરીને પર્યાયમાં મૂંઢ થઈને, પર્યાય દ્રષ્ટિ થઈને, અગ્રહિત મિથ્યાત્વથી તો અનાદિથી સંસારમાં જીવ રખડે છે, પરિભ્રમણ કરે છે, જન્મ મરણના 84 લાખ ચક્કરમાં પીડ્યો છે, અગ્રહિત મિથ્યાત્વ છે. હવે મનુષ્ય થયો, જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને એમાં જ્ઞાન દ્વારા પ્રમાણનો વિષય સમજ્યો કે જીવ પદાર્થ છે, તે ઉત્પાદ વિધ્રુવ યુક્તમ સત છે, એને જો શ્રદ્ધાનો વિષય કરે તો ગ્રહિત મિથ્યા થાય. અને શ્રદ્ધાનો વિષય માત્ર ત્રિકાળી દ્રવ્ય છે, એ સિવાય વર્તમાન અવસ્થામાં ગુણ અવગુણ હિત અહિત સુખ દુઃખ એ વગેરે જીવમાં થાય છે, જીવના ભાવ સુધી સુધીના, એવું જો જ્ઞાનમાં ન સ્વીકારી શકે, જાણી ન શકે, પછી મુખ્ય ગૌણ કરવું એ તો જાણ્યા પછીની વાત છે. તો જ્ઞાનની ભૂલ થાય તો પણ ગ્રહિત મિથ્યાત થાય, એટલે ન તો શ્રદ્ધા અપેક્ષા એ ગ્રહિત મિથ્યાત થવું જોઈએ કે ન જ્ઞાન અપેક્ષા એ ગ્રહિત મિથ્યાત થવું જોઈએ. વિપર્યાસ ક્યાંય રહેવો જોઈએ નહીં, એક પણ વિપર્યાસ રહે તો અનુભવ અને સમ્યક દર્શન ન થાય, સ્વાનુભૂતિ ન થાય. આમ ચોખ્ખું હોવું જોઈએ ભાવાર્થ. જ્ઞાનમાં જ્ઞાનનું જેવું સ્વરૂપ છે, જ્ઞાનના વિષયનું જેવું સ્વરૂપ છે, સમજણ તો યથાર્થ હોવી જોઈએ. પછી કાર્ય કેવી રીતે સધાય છે એ વિધિનો વિષયમાં જાય છે, આશ્રય કેવા તત્વનું હોય છે એ બીજો વિષય થઈ જાય છે. પણ પહેલા બરાબર વસ્તુ સ્થિતિ તો સમજે. જ્યારે આત્મા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે, અર્થાત જેમ શીત ઉષ્ણપણું પૂદગળની અવસ્થા છે તેમ રાગ દ્વેષ આદિ પણ પૂદગળની અવસ્થા છે. જો અહીંયા ઓલું દ્રવ્ય કર્મ ભાવ કર્મ કાંઈ કર્મ શબ્દ નથી વાપરતા, જયચંદજી પોતે કર્મ શબ્દ નથી વાપરતા, એ તો રાગ દ્વેષ આદિ અવસ્થા જ લીધી છે. સીધી શું રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા લીધી છે. મૂળ ગાથામાં ટીકામાં કર્મ શબ્દ વાપરો છે, પૂદગળ કર્મ છે એમ લીધું છે. હમ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ એ પૂદગળ પરિણામ છે, પૂદગળ થી અભિન્ન છે એમ કરીને લીધું છે. અને પ્રકૃતિ છે એ પ્રકારે. પણ આ તો કહે છે કે અહીંયા અવસ્થા આત્માને પણ એવી છે તો કે એ જ્ઞાન થી ભિન્ન છે. આત્મા જ્ઞાનમય તત્વ છે, જ્ઞાન સ્વરૂપી પદાર્થ છે, જ્ઞાન સ્વભાવી તત્વ છે. તે રાગાદિથી વિકારથી ભિન્ન જાતિનું પરિણમન છે, ભિન્ન જાતિનું તત્વ છે. હા, ટીકાનો ભાવ કાઢ્યો છે તો છે, પરમાર્થ તો એ જ છે. કેમ કે કર્મ તો જોઈ શકતો નથી, કર્મનું અનુમાન તો પોતાની અવસ્થાથી થાય છે કે સામે આવો કર્મનો અત્યારે ક્રોધ થયો, કારણ કાંઈ હતું નહીં, અમસ્તો અમસ્તો ક્રોધ ક્યાંથી ચાલુ થઈ ગયો ભાવમાં, જ્યારે અહીંયા કાંઈ વિષય જ નહોતો ક્રોધનો, છતાં અચિંતો ક્યાંથી ક્રોધનું પરિણમન ચાલુ થઈ ગયું. કે એ પ્રકારની પ્રકૃતિના ઉદયમાં જીવ એ વખતે જોડાણો છે એ વાત નક્કી છે. તો એનાથી ભિન્નપણું કેવી રીતે જાણે, કે જેવી રીતે શીત ઉષ્ણપણું પૂદગળની અવસ્થા છે તેમ જાણે, શું તેમ રાગ દ્વેષાદી પણ પૂદગળની અવસ્થા છે એવું ભેદ જ્ઞાન થાય, એટલે જોરથી એનો નિષેધ કર્યો કે આ અવસ્થા પણ મારી નહીં, આ હું નહીં. જ્ઞાનની અવસ્થા દ્વારા વ્યાપકપણે આખા દ્રવ્યને લઈને જ્ઞાન તે હું અને રાગાદી ભાવ તે હું નહીં, આવું વિકલ્પ વિનાનું ભેદ જ્ઞાન. શું વિકલ્પ કરવો એ ભેદ જ્ઞાન નથી, પણ વિકલ્પ વિનાનું એવું ભેદ જ્ઞાન થાય. ત્યારે પોતાને જ્ઞાતા જાણે, ત્યારે પોતાને તો જ્ઞાતા જાણે, એ જ્ઞાનની પર્યાય ન લીધી, પદાર્થ આખો લેવો છે ને, એટલે પોતાને તો જ્ઞાતા જાણનારો જાણે, અને રાગાદી રૂપ પૂદગળને, અને રાગાદી રૂપ પૂદગળને જાણે એટલે પર જાણે, રાગાદીને પર જાણે, પૂદગળ જાણે, બે એક અર્થ છે. અને એમ થતાં અને એવું પરિણમન થતાં રાગાદીનો કરતા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે. અને એમ થતાં એ સાક્ષી ભાવે રહે છે, એમ થતાં એ રાગાંશનો કરતા પોતે થતો નથી, કરતા ભાવે એને રાગ થતો નથી, માટે રાગાદીનો એ કરતા થતો નથી. રાગ થઈ જાય એક વાત છે, અને રાગ હું કરું છું એમ કરતા ભાવે થાય કે કરાય તે બીજી વાત છે. શું બે એક વાત નથી, જુદી જુદી વાત છે. સાક્ષી ભાવ પ્રગટ કરવાનો કાર્ય પદ્ધતિ છે. સાક્ષી રહેવું એમ નથી કે જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી રહેવું, કે સંસાર મારી અને સાક્ષી કેવી રીતે રહીએ. સંસારી જીવ સંસારના કાર્યો કરતો હોય અને સાક્ષી કેવી રીતે રહીએ, કે રી આવી રીતે રહીએ, કે રાગાદી નો કરતા ન થાય. તો જ્ઞાતારે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાતારીએ હું તો જ્ઞાતા જ છું, માત્ર જાણનાર છું. જાણનાર પણે રહેવાના પુરુષાર્થમાં આવે તો જાણનાર તરીકે, માત્ર જાણનાર તરીકે, સાક્ષી તરીકે રહી શકે છે. એવો પુરુષાર્થ ન કરે તો રાગનો અને રાગના વિષયભૂત પર પદાર્થનો કરતા હરતા થયા વિના રે નહીં. અનાદિનો એ પરિસ્થિતિ ચાલુ છે. વિષય વધારે ખુલે છે હવે, કે હવે પૂછે છે કે અજ્ઞાન થી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે. અજ્ઞાન થી કર્મ ઉત્પન્ન થાય છે એ તો બાણુમાં કહ્યું, બાણુ ગાથામાં, તો કે પણ કઈ રીતે થાય છે. પાછું એ જ વાતને વિશેષ કરીને 95માં પાછું લંબાવશે, એટલે કેટલું ખોલીને ખોદી ખોદીને કહે છે. એક જ વિષય ઉપર કેટલું વિશ્લેષણ છે આચાર્ય મહારાજનું પોતાનું. ટીવી હો એસુ રોગો અપવ્યપમ કરેદી કોહોહમ કત્તા તસ ઓગસ હોદેસો અત ભાવસ. ત્રણ પ્રકારનો આ ઉપયોગ, હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે. શું કહ્યું? ત્રણ પ્રકારનો, એટલે શ્રદ્ધાનો, જ્ઞાનનો અને આચરણનો, ત્રણે લઈ લેવા. મિથ્યા શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા, અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન અને વિપરીત મિથ્યા આચરણ, એ ત્રણેય પ્રકારે આત્મા નથી લેતા. ઉપયોગ આ ત્રણ પ્રકારનો, આ ઉપયોગ, ઉપયોગ કેમ કરે છે કે હું ક્રોધ છું, ઉપયોગમાં જ આત્મા પણ છે એનો. ઉપયોગમાં સાવધાની છે, હું ક્રોધ છું એવા ભાવમાં સાવધાની છે, એમાં શ્રદ્ધાનું પણ પરિણમન છે, એમાં જ્ઞાનનું પણ પરિણમન છે, એમાં ચારિત્રનું પણ પરિણમન છે. એને એક શબ્દથી અહીંયા ઉપયોગ કહેવામાં આવે છે. કેમ કે એ રીતે ક્રોધમાં સાવધાન થયો છે. સાવધાન થયો છે એમ કહો, અનુભવને તપાસો તો એકાકાર થયો છે એમ કહો. પોતાના અનુભવને તપાસે કે પોતે જ્યારે ક્રોધમાં તન્મય થાય છે ત્યારે એ શ્રદ્ધાને જુદી પાડી શકે છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને એ ત્રણેયનું એકત્વ રૂપ જે પરિણમન છે અને એમાં જે એકાકાર સાવધાનપણું છે એને અનુભવની ભાષામાં ઉપયોગ કહેવામાં આવે છે. શું? ઉપયોગના બહુ અર્થ થાય છે. શું આપણે નથી કહેતા? જરા ઉપયોગ રાખજો. હો હવે વાત એવી આવે છે કે જરા ઉપયોગ રાખજો. ઉપયોગ રાખજો એટલે લક્ષ્ય રાખજો, ધ્યાન રાખજો, સાવધાની રાખજો, કાળજી રાખજો. શું? ઉપયોગથી એક પળ પણ ભરનાર આવે છે કે નહીં? ઉપયોગનો એવો અર્થ થાય છે. અહીં ઉપયોગને એમ લેવો છે કે આ ત્રણ પ્રકારનો ઉપયોગ, હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ, આત્મવિકલ્પ શબ્દ પડ્યો છે, એ સંસ્કૃતમાં ભાવ વધારે ઉઠે છે. આત્મવિકલ્પ એટલે પોતા સંબંધીનો પોતાપણે પોતા રૂપે પોતામય પણે જે વિકલ્પ થાય છે એને આત્મવિકલ્પ કહેવામાં આવે છે. હું ક્રોધ છું એવો આત્મવિકલ્પ જીવ કરે છે અને એ કરવામાં ઉપયોગ કામ કરે છે. એ કરવામાં ઉપયોગ કામ કરે છે એટલે ઉપયોગ તે ધર્મ એમ લીધો. કૃપાળુદેવે શું લીધું? ધર્મની પરિભાષામાં ક્રિયા તે કર્મ, મિથ્યાત્વ તે ભૂલ અને ઉપયોગ તે ધર્મ. ત્રણ સૂત્રો આપ્યા છે. શું? ક્રિયા તે કર્મ, ઉપયોગ તે ધર્મ. કર્મ અને ધર્મ વિરુદ્ધ અમે આમાં લીધા. ક્રિયા તે કર્મ અને ઉપયોગ તે ધર્મ. આમાં અણ ઉપયોગ આવો છે, આત્મ ઉપયોગ નથી એટલે આ અધર્મ. આ ઉપયોગ તે અધર્મ. ઉપયોગ તે સવળો ઉપયોગ, સુલટો ઉપયોગ તે ધર્મ અને ઉલટો ઉપયોગ તે અધર્મ. બસ એમ ધર્મની પરિભાષા છે, એમ અધર્મની પરિભાષા છે. સુલટા ઉપયોગમાં શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને અને આચરણે કરીને હું માત્ર કેવળ અસંગ તત્વ આત્મા છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, કેવળ અસંગ તત્વ, અચિંત્ય અનંત અવ્યાબાદ સુખ સ્વરૂપ, પરમ પવિત્ર, માત્ર નિર્વિકલ્પ અને શાંત રસથી ભરેલો પદાર્થ છો એમ આવે. એમાં એ ઉપયોગમાં એવું બધું આવે એમાં. પરિણામે બંધ, મિથ્યા તે ભૂલ, ક્રિયા તે કર્મ ને ઉપયોગ તે ધર્મ. ચાર બોલ લીધા છે, ચાર સૂત્રો આપ્યા છે. બહુ નાની ઉંમરમાં આવું બધું લીખ્યું છે એમને તો. શું પોતાનો આત્મવિકલ્પ કરે છે તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થાય છે. એવા ત્રણ પ્રકારના ઉપયોગરૂપ ભાવનો પોતે જ કરતા થાય છે. અજ્ઞાન પણ પોતે કરે છે, મિથ્યાત્વ પણ પોતે કરે. ટીકા. ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન રૂપ એવું જે મિથ્યા દર્શન અજ્ઞાન ને અવિરત રૂપ ત્રણ પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ, જો સ્વવિકાર ચૈતન્ય પરિણામ તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદ છુપાવીને ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે અનુભવન કરવાથી, અનુભવ લીધો, અનુભવન કરવાથી હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ એટલે આત્મવિકલ્પ ઉત્પન્ન કરે છે. શું કહે? હું ક્રોધી થયો. હું ક્રોધી થયો એવો જે પોતાનો અનુભવ, એવો જે પોતાનો અનુભવ એનું અહીંયા પૃથક્કરણ કરે છે. એવા એક ભાવનું અહીંયા એને વિકલ્પ નથી હું ક્રોધી થયો એવો, પણ હું ક્રોધી એવો અનુભવ તો એને છે. વિકલ્પ નથી પણ અનુભવ તો છે. એ અનુભવમાં શું ભર્યું છે એનું અહીંયા પૃથક્કરણ કરે છે એ ભાવનું. કે ખરેખર એને સામાન્યપણે કહીએ તો એક અજ્ઞાન છે. અજ્ઞાન એટલા માટે કહ્યું કે પોતે જેવો છે એવું એનું જ્ઞાનમાં અનુભવન નથી. પોતે સ્વરૂપે તો ક્રોધી નથી આત્મા. જો આત્મા સ્વરૂપે ક્રોધી હોય તો એ ક્રોધ જાય જ નહીં અને શાંતિ થાય જ નહીં. પણ મૂળ સ્વરૂપે આત્મા એવો નથી એટલે સામાન્યપણે એને અજ્ઞાન કહીએ. શું? ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન રૂપ એવું તો, અને વિશેષપણે શું? પછી સામાન્યપણે અજ્ઞાન તો વિશેષપણે, તો કે વિશેષપણે એના ત્રણ ભેદ. મિથ્યા દર્શન એટલે મિથ્યા શ્રદ્ધા, અજ્ઞાન એટલે મિથ્યા અથવા વિપરીત જ્ઞાન, અને અવિરત રૂપ એટલે મિથ્યા ચારિત્ર અથવા અચારિત્ર, વિપરીત ચારિત્ર, વિપરીત આચરણ. આ ત્રણ પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ તે સામાન્યપણે જેને અજ્ઞાન કહીએ તેને વિશેષપણે ત્રણ પ્રકારના વિભાવ રૂપ વિકાર રૂપ ચૈતન્ય પરિણામ છે, જીવનું પરિણામ છે એમ કે છે. શું જીવનું પરિણામ? જીવના અસ્તિત્વમાં હોય. જીવનું પરિણામ ક્યાં હોય? જીવના અસ્તિત્વમાં હોય છે, અને છતાંય શ્રદ્ધાનો વિષય નથી. શું? છતાંય શ્રદ્ધાનો વિષય નથી, કેમ કે શ્રદ્ધાનું મુખ્ય કાર્ય અસ્તિત્વનો આશ્રય કરવો તે છે. તો વિકારનો આશ્રય કરીને ક્યાં જવાનું? એ તો કરી જ રહ્યો છે, એ તો કરી જ રહ્યો છે, અને એનાથી તો આખો સંસાર ઊભો છે, ચાલે છે. માટે એને તો લેવાનો, શ્રદ્ધાના વિષયમાં લેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તો કે વિકારને ન લઈએ શ્રદ્ધામાં, પણ શુદ્ધ પર્યાયને તો લઈએ કે ન લઈએ? તો કે શુદ્ધ પર્યાય છે એ પણ અનિત્ય તત્વ છે. કેવું છે? અનિત્ય તત્વ છે, અને પોતે કેવળ અનિત્ય નથી, પોતે કેવળ અનિત્ય નથી. માટે શુદ્ધ પર્યાયને પણ શ્રદ્ધામાં ન લેવાય, કેમ કે આશ્રય કરવાનો છે. તો અનિત્યનો આશ્રય કરે અને સ્થિરતા કેવી રીતે આવે? અનિત્યનો આશ્રય કરે અને સ્થિરતા કેવી રીતે આવે? અનિત્યનો આશ્રય ન કરીએ ચાલો, પણ નિત્ય અનિત્યાત્મક આખો પદાર્થ છે એનો આશ્રય કરીએ તો શું વાંધો? અને આ વાત વિદ્વાનોને પણ ઘડ બેસતી નથી, બહુ બુદ્ધિશાળી વિદ્વાનોને ઘડ નથી બેસતી. વિમલચંદજીને આ તકલીફ થઈ ગઈ. શું એ શ્રદ્ધાનો વિષય, એમાં વાંધો શું? જો ભાઈ તમે પર્યાય સહિતના દ્રવ્યને શ્રદ્ધાનો વિષય લ્યો તો અનિવાર્યપણે સાધક અવસ્થામાં જે વિકાર અંશ છે, વિભાવ અંશ છે, એ શ્રદ્ધાના વિષયમાંથી બાદ રહી શકે નહીં, કેમ કે શ્રદ્ધા ભેદ પાડતી નથી. જ્ઞાનમાં તો હજી ભેદ પડે કે આટલો વિકાર છે, આટલો અવિકાર છે. સાધક દશામાં જેટલી શુદ્ધિ થઈ એટલું અવિકારપણું છે, જેટલી અશુદ્ધિ રહી એટલું વિકારીપણું છે, એવી મિશ્ર દશાને જ સાધક દશા કહેવાય છે. હવે જો પર્યાય સહિતના દ્રવ્યને શ્રદ્ધાનો વિષય બનાવો તો વિભાવની ઉપાસના થયા વિના રહે નહીં. એને કેવી રીતે? કેમ કે શ્રદ્ધાનો ભેદ પાડવો એ શ્રદ્ધાના ગુણમાં જ નથી. એમ એની દલીલ એ હતી કે તમે દ્રવ્ય પર્યાયનો ભેદ શું કરવા પાડો છો? અનુભવમાં ક્યાં દ્રવ્ય પર્યાય જુદા અનુભવાય છે કે આ દ્રવ્યને આ પર્યાય? બસ અનુભવમાં જે અનુભવાય છે એટલો શ્રદ્ધાનો વિષય. અનુભવમાં અનુભવાય છે એટલો જો શ્રદ્ધાનો વિષય લ્યો તો પછી એમાં પર્યાય અંશ જ્ઞાન તો જુદું પાડી શકશે, પણ શ્રદ્ધાને તો પાડવાનો ધર્મ જ નથી. તો એ શ્રદ્ધાનો શ્રદ્ધાના આશ્રયભૂત વિષયમાં વિભાવ આવ્યા વિના રહેશે નહીં, એટલે એ પણ શ્રદ્ધાનો વિષય ન્યાયની દ્રષ્ટિએ પણ માનવા ઉચિત નથી. એટલે શ્રદ્ધાના વિષયમાં તો એકલું પરમાત્મ તત્વ, એકલું પરમાત્મ તત્વ એટલો જ શ્રદ્ધાનો વિષય છે. બાકી અવસ્થાનો વિભાગ છે એ શ્રદ્ધાના વિષયમાં આવતો નથી. એટલે ગુણ જ કોઈ એવો છે, આમ તો મૂળમાં તો એ ગુણ જ કોઈ એવો છે કે સમ્યકપણે પરિણમે ત્યારે આટલું જ એનું પરિણમન છે. અને એ બધા જ ત્રણેય કાળના સમ્યક જ્ઞાનીઓનો એમાં એક જ અભિપ્રાય છે, કેમ કે બધાનું પ્રકારના કથનો અધ્યાત્મ શાસ્ત્રોમાં જે આવે એ બધા એમની ધારણામાં નહીં, બધા આગળ કરે. જો અહીંયા આમ કે છે, શાસ્ત્રકાર આમ કે છે, શાસ્ત્રકાર આચાર્ય આમ કે છે, એમ કે પણ આ શ્રદ્ધાની ભૂલ છે. તો બધાને લાકડા કરી દે છે, આ તો શ્રદ્ધામાં ભૂલ છે. એમ છે, ક્યાંય ભૂલ થાય તો વિપરીતતા રહીએ, અને વિપરીતતા રહીએ તો એનો વિપરીતતાનો અવગુણ થયા વિના, એને મોટો અવગુણ છે, મિથ્યા છે. જ્ઞાન પણ મિથ્યા, શ્રદ્ધા પણ મિથ્યા, પછી શું બાકી રહ્યું? એના આચરણમાં પછી સમયપૂર્ણ આવવાનો પ્રશ્ન જ રહેતો નથી. ગુરુદેવે તો બહુ ચોખ્ખું કર્યું છે. શાસ્ત્રમાં જેટલી ચોખવટ ન મળે એથી વધારે ચોખવટ ગુરુદેવે કરી છે. ગડબડ ઘણી થાત, પણ જે લાયક છે એને તો લાભ થઈ જાય. બાકી તું એટલી ચોખવટ કર્યા પછી પણ ગડબડ તો ચાલે તો ચાલે, એનો તો કોઈ ઉપાય નથી. શું કહ્યું અહીંયા કે એવું વિશેષપણે કહીએ તો મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ, તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી એ ચૈતન્ય ત્રણ પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ કેવી રીતે ઉત્પન્ન થયું, કે પરના અને પોતાનું અવિશેષ દર્શન થયું, એમાં બે જુદા દર્શનમાં રહ્યા અને બંનેને એક કર્યા. પર અને સ્વ અને પર બંનેને શ્રદ્ધામાં એક કર્યા. અવિશેષ જ્ઞાન થી સ્વ અને પર બંનેને એક કર્યા. જ્ઞાનમાં પણ અનુભવ્યા શરીરની વેદનાને આત્માની વેદનાનો અનુભવ કર્યો, અને અવિશેષ રતિ થી, અને જે રતિ કરી એ પણ પરમા પોતે રતિ કરી, બે બે વાતની જુદી રાખી. એને સ્વયં છે એ રતિનો વિષય છે, પર છે રતિનો વિષય નથી. વિશેષ જ્ઞાન થી અને અવિશેષ રતિ, રતિ નામ રત નામ એકાગ્ર થવું, એકાગ્ર થવાની ક્રિયાને રતિ કહેવામાં આવે છે. જેમ જ્ઞાનની ક્રિયાને જ્ઞપ્તિ કહીએ, પરિણામની ક્રિયાને પરિણતિ કહીએ, એમ રત થવાની ક્રિયાને રતિ કહીએ. અને અવિશેષ રતિ થી સમસ્ત ભેદને છુપાવીને, ભેદને એટલે તફાવતને, સ્વ અને પેપરની જુદાઈ છે એ જુદાઈ રહી નહીં, એ જુદાઈ ન રહી અને છુપાવી એમ કહેવામાં આવે છે. જુદાઈ હોવા છતાં જુદાઈ ન દેખાણી, અને જ્યારે એ સમસ્ત ભેદ છુપાઈ ગયા અને અભેદ ભાવે સ્વ પરની એક કર્યા, ત્યારે શું કર્યો કે ભાવ્ય ભાવ પામે, ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનો સામાન્ય અધિકરણ અનુભવનું અધિકરણથી અનુભવન કર્યું. ત્યારે ચેતન પદાર્થ અને અચેતન પદાર્થ એમાં ભાવ્ય ભાવક પણ ઉત્પન્ન થયો. પોતે ચેતન ભાવક થઈને અચેતનને ભાવવા લાગ્યો કે આ બહુ સારું છે, અને અચેતન કર્મનો ઉદય પણ ભાવક થઈને એને ચેતનને ભાવ્ય બનાવ્યું, ચેતન સ્વવિકાર પરિણામને ભાવ્ય બનાવ્યું. 32 ગાથામાં એ લીધું, ભાવ્ય ભાવક પણ લીધું ને આગળમાં, એમાં કર્મને ભાવક બનાવ્યું છે, અને આત્મા એનું ભાવ્ય એને ખાઈ ગયો, કર્મ આત્માને ખાઈ ગયો, ગળી ગયો. શું એવા અરસપરસ ભાવ્ય ભાવકપણાને પામેલા ચેતન અચેતનનું સામાન્ય અધિકરણ જેવો આશ્રય લીધો, ત્રણેય ગુણ આશ્રય કરે છે. નેત્રવળી કવિ એમ કહે છે કે આશ્રય તો એકલી શ્રદ્ધા જ કરે, જ્ઞાનને ચારિત્ર આશ્રય નથી કરતા, એમ નથી. આત્માના સમ્યક દશામાં તો અનંતે અનંત ગુણ આત્માનું અવલંબન ને આત્મા આશ્રય કરે છે, કોઈ ગુણ બાકી રહેતો નથી. શ્રદ્ધાનું તે મુખ્ય કાર્ય છે, એટલે ભૂયથમ અસીદો એમ કહ્યું, ભૂતાર્થને આશ્રય કરનાર સમ્યક દ્રષ્ટિ છે એ એનું મુખ્ય કાર્ય છે. એટલે એનું સામાન્ય એટલે ભેદ પાડ્યા વિના, અભેદ ભાવે ચેતન અચેતનને આધાર લઈને, એનો આધાર હોય એ રીતે, અધિકરણથી એટલે આધાર હોય એ રીતે, બંનેનું એક આધાર કરીને, એક આધારે એટલે શરીર અને આત્માને એક આધારમાં લઈને, હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે, શું ક્રોધે એવો આત્મ વિકલ્પ કરે છે, વિકલ્પ કરે છે એટલે વિકલ્પ થાય ને એમ નહીં તો મન હોય એને વિકલ્પ ન થાય, મન હોય એને વિકલ્પ થાય, મન ન હોય એને નિર્વિકલ્પ આવે, હું ક્રોધે છું એવો અનુભવ થાય છે. અને મનવાળાને પણ નિર્વિકલ્પ ભાવે હું ક્રોધે છું એવો અનુભવ થાય છે, એની તો પરિણતિમાં જ હોય. જે માનો કે કોઈને ક્રોધની પ્રકૃતિ છે તો એમ જ માને છે કે મારી તો પ્રકૃતિ એવી, હું તો એવો જ છું, હું તો એવો જ છું કે નહીં પ્રકૃતિ છે તું એવો નથી. પણ એવું નિર્વિકલ્પણે અભિપ્રાય બાંધી લીધો હોય, શ્રદ્ધા હોય એટલે નિર્વિકલ્પણે એ પરિણતિ ચાલે ને એનો આશ્રવ પણ નિરંતર ચાલે. નુકસાનનો પ્રવાહ ચાલુ ને ચાલુ રહે. આ તો ક્રોધ એક દ્રષ્ટાંત છે, પણ કોઈ પણ પ્રકૃતિ જે પોતાની હોય, હું એવી પ્રકૃતિ વાળો જ છું એવો જે અભિપ્રાય અને શ્રદ્ધા, એના તત્સંબંધિત કર્મના આશ્રવને ના પ્રવાહને નિરંતર ચાલુ રાખી દે છે. જેમ નળ ખુલ્લો રહી જાય પાણી હાલ્યું જ જાય, જ્યાં સુધી કોક ખુલ્લો હોય ત્યાં સુધી પાણી ચાલુ જ રહીએ, એમ અભિપ્રાય ને શ્રદ્ધાનો ઊંધો પકડ જ્યાં સુધી રહીએ ત્યાં સુધી એની પરિણતિથી આશ્રવ ચાલુ ચાલુ ને ચાલુ. એ વાણમાં છિદ્ર પીડ્યું છે, આશ્રવનો દ્રષ્ટાંત વાણમાં છિદ્રનો લીધો છે ને, છિદ્ર વાટે પાણી આવે, એ પાણી એટલું ભરાશે કે ડૂબ્યા વગર રહેશે નહીં. પાણી ભરાતું દશા શું થશે વાણમાં, કે વાણ ડૂબવાનું. એમ આશ્રવ મિથ્યા જ્ઞાન ને મિથ્યા શ્રદ્ધાનો ચાલુ રહ્યો તો અધોગતિમાં જવાનો, તળિયે બેસશે, જે વાણ તળિયે બેસશે એમ એ પણ નીચે જશે, આ સ્થિતિ ચાલુ રહેવાની. એવો પોતાનો અનુભવ કરે છે, વિકલ્પથી કરે કે નિર્વિકલ્પથી કરે પણ અનુભવ કરે છે. તેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે, જે સ્વવિકાર છે, હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે એને ભ્રાંતિ થઈ છે કે હું માણસ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું વિદ્વાન છું, હું વાણિયો છું, હું મૂરખ છું, હું રાજા છું, હું રંક છું, એ બધા જે કોઈ પ્રકાર છે એ બધી ભ્રાંતિ છે. જીવને આત્મા કેવળ એક અસંગ ચૈતન્ય સિવાય બીજું કાંઈ નથી, નાયક તત્વ છે. પણ એને ભૂલીને એવી ભ્રાંતિને લીધે, જે સ્વવિકાર છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, એનું પરિણામ ત્યાં સ્વવિકારપણાને પામેલું છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, આ આત્મા તે સ્વવિકાર ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે, અને એવા પરિણામે પરિણમતો થકો આત્મા અને પરિણામનું ત્યાં એકત્વ હોવાથી, શું આપણે અથવા એવા પરિણામને જ આત્મા માનતો હોવાથી કે હું તો ક્રોધી જ, શું હું તો આવો જ, હું તો આવો જ, હું એ સ્વવિકાર વિકાર ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે, અથવા કરતા થઈને પરિણમે છે, અથવા ત્યાં આત્મા અને કરતા ભાવનું જે કર્મ છે એ કરતા કર્મનું અનન્યપણું અભેદપણું થઈ જાય છે, એવો આત્મા જાણે થઈ ગયો એવું એને ભ્રાંતિને લીધે અનુભવમાં થાય છે. કહે છે કે એવી જ રીતે ક્રોધ તો અહીંયા દ્રષ્ટાંત રૂપે છે. માન માયા લોભ મોહ રાગ દ્વેષ આ બધા ભાવ લઈ લેવા, જેવી રીતે ક્રોધ પદ છે તેવી જ રીતે આ બતાવે છે કે ભાવ કર્મ સાથે લેવો. શું? કેમ કે મૂળ સંસ્કૃત ટીકામાં લીધું છે કે એવમેવ ચ ક્રોધ પદય પરિવર્તનેન, ક્રોધ પદને બદલાવીને પરિવર્તન કરીને માન માયા લોભ મોહ રાગ દ્વેષ આ બધા ભાવ લીધા, પછી કર્મ એટલે કર્મ પ્રકૃતિ લીધી, દ્રવ કર્મ નો કર્મ, ભાવ કર્મ દ્રવ કર્મ ને નો કર્મ. હવે ગુરુદેવ કાઢતા ત્યાં ન્યાય સંપન્ન હતું કે નહીં? ભલે ત્યાં એ શબ્દ નથી પીડ્યો, પણ આગળ જઈને જયારે એમ કે છે કે આ જે કહીએ છીએ ત્યાં બીજા પણ પદ લઈ લેવા ભાવ કર્મ ના, પછી દ્રવ્ય કર્મ ના પણ લેવા, નો કર્મ ના પણ લેવા, અને નો કર્મના પેટા ભેદ મન વચન કાયા સ્ત્રોત્ર ચક્ષુ ઘ્રાણ રસન અને સ્પર્શન એ નો કર્મના જ પેટા ભેદ છે, એ બધા લઈ લેવા. જ્યાં જ્યાં પોતાને આસક્તિ ને તીવ્રતા થતી હોય ત્યાં બધું લઈ લેવું. શું એ સ્પર્શન ના 16 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા આચાર્ય મહારાજ ની આજ્ઞા છે. શું સ્પર્શન સૂત્રાણી 16 વ્યાખ્યાએ અનન્યા દિશા વ્યાખ્યાનથી દિશાની અન્ય ઉપયાની અને બીજા પણ વિચારવાની, એથી વધારે જેટલા ભેદો વિચારી શકો એટલા તમારે વિચારવા અને એનો ઉપદેશ કરવો. આચાર્ય મહારાજ ની આજ્ઞા છે કે ઉપદેશ કરવો ભાવ કર્મનો, અહીંયા દ્રવ કર્મ નો કર્મ ને ભાવ કર્મનો ઉપદેશ કરવો એ આચાર્ય મહારાજ ની આજ્ઞા છે. આમાં ચોખ્ખી આજ્ઞા છે સંસ્કૃતમાં. હા છે, 32-33 માં છે, ભાવે ભાવક નું છે ત્યાં પણ છે, એ પણ છે. બરાબર, આગળ એ વાત આવી ગઈ છે 16 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા, અહીંયા પણ લીધું છે. શું ક્રોધ તો પદ એક દ્રષ્ટાંત તરીકે લીધું છે, બાકી દ્રવ કર્મ ભાવ કર્મ ને નો કર્મ બધાથી ભેદ જ્ઞાન કરવાની વાત છે. દ્રવ કર્મ ને નો કર્મ થી ભેદ જ્ઞાન કરવું અને ભાવ કર્મ થી અભેદ જ્ઞાન કરવું, શું કરવું છે એ વાતનો કઈ મેળ ખાતો નથી. ન્યાયમાં પણ મેળ ખાતો નથી, બિલકુલ મેળ નથી ખાતો. એવું છે, ધ્યાન દઈને વાંચે તો બધું છે અંદર, ચોખ્ખું કઈ ગોળ ગોળ રાખ્યું છે એવું નથી, બહુ સ્પષ્ટ કર્યું છે એકદમ. હા, ત્રણેય જાતના કર્મ માત્ર ત્રણેય આવી ગયા, દ્રવ કર્મ ભાવ કર્મ ને નો કર્મ, ત્રણેય આવી જાય છે. ભાવાર્થ અજ્ઞાન રૂપ, એટલે કે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું જે સ્વવિકાર ચૈતન્ય પરિણામ, તે પોતાનો અને પરનો ભેદ નહીં કરીને નહીં જાણીને હું ક્રોધ છું અથવા હું માન છું ઇત્યાદિ માને છે અથવા જાણે છે અથવા અનુભવ કરે છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાન રૂપ સ્વવિકાર ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે અને એ ભેદ નહીં રહેતો હોવાથી અભેદપણું કહો અનન્યપણું કહો એ થઈ જાય છે, એકત્વપણું થઈ જાય છે અને એકત્વપણું કરતા કર્મપણું એકત્વપણું થાય ત્યાં કરતા કર્મપણું ને ભોગતા ભોગ્યપણું આવ્યા વિના રે નહીં. કરતા કર્મપણું અને ભોગતા ભોગ્યપણું ત્યાં આવ્યા વિના રે નહીં. એટલે જ્યાં એકત્વ થાય અનન્ય થાય શું ત્યાં કરતાપણું થાય ને થાય જ. અને આ મિથ્યાત્નો અજ્ઞાનનો મોટો દોષ છે. સંસારના પરિભ્રમણનું મૂળિયું આ જગ્યાએ રહેલું છે, ભેદ જ્ઞાનનો અભાવ. ભેદ જ્ઞાન કરે તો સંસારનો અભાવ થાય, ભેદ જ્ઞાનનો અભાવ હોય તો સંસારનો સદભાવ રહ્યા જ કરે, સંસારની રખડપટ્ટી મટે નહીં. નો કર્મ તો નો કર્મ છે, પણ જીવને અનાદિથી વિચાર્યા વિના બુદ્ધિ ચલાવ્યા વિના પણ દ્રવ કર્મ ભાવ કર્મ અને નો કર્મમાં પોતાપણું થઈ રહ્યું છે તે અગ્રહિત મિથ્યાત છે. જૈન શાસ્ત્રો વાંચે ત્યારે પણ જો એમાં યથાર્થપણે વિચારીને સ્વરૂપમાં એકત્વ કરવામાં ન આવે સમ્યક થઈને અને કાંઈ પણ શ્રદ્ધાની જ્ઞાનની કે આચરણની ભૂલ વિપરીતતા રહે બુદ્ધિપૂર્વક સમજીને તો એને ગ્રહિત મિથ્યાત કહેવામાં આવે છે. ચાર ગતિમાં મનુષ્ય ગતિ સૌથી ઉત્તમ ખરી, કેમ કે ત્યાં અનાદિનું અગ્રહિત મિથ્યાત્વ છૂટવાનો સુગમતાથી ઉપાય મળે છે. પણ એ ઊંચી ગતિ છે ચારે ગતિની અપેક્ષાએ, તો પણ એની જવાબદારી પણ વિશેષ છે. કે એને સત્યને સત્ય તરીકે ગ્રહણ કરવું જોઈએ અને સત્યમાં જરા પણ અસત્યનો અંશ મેળવવો ભેળસેળ કરવો જોઈએ અને એ જવાબદારી એની ઊભી થાય છે. સત્યને ગ્રહણ કરવા જતા આત્મહિત થાય છે, આત્મહિત કરવા જતા સત્યને ગ્રહણ કરવાનું થાય છે, પણ એમ કરવા જતા અસત્યના અંશને જો બુદ્ધિપૂર્વક ઊભો કરી લઈએ તો એને ગ્રહિત મિથ્યાનો વિશેષ અપરાધ થાય છે, એક વિશેષ નવો અપરાધ ત્યાં ઊભો થાય છે. તો ત્યાં લાલ બત્તી આપે છે કે આ ડેન્જર પોઈન્ટ છે, ધ્યાન રાખવું. તત્વનો અભ્યાસ કરવો સમ્યક દર્શન કરવા માટે બહુ સારો ઉપાય છે, એ ઘણો સારો ઉપાય હોવા છતાં પણ અહીંયા જવાબદારી વિશેષ છે. પોતાના મતિ દોષથી કહો, પોતાની યોગ સંજ્ઞાથી કહો, શું કે પોતાની કલ્પનાથી કહો, શું કે અસત્સંગથી કહો, ત્રણ લીધા છે. આત્મ સ્વરૂપનો નિશ્ચય નિર્ણય કરવામાં ભ્રાંતિ થવામાં ત્રણ વાત લીધી છે, લોક સંજ્ઞા, યોગ સંજ્ઞા અને અસત્સંગ. કાં તો જીવને લોક સંજ્ઞા રહે, કાં યોગ સંજ્ઞા રહે, કાં અસત્સંગને સેવે, તો એને આત્મ સ્વરૂપને નિર્ણય કરવા જતા નવી ભ્રાંતિ થવાની સંભાવના છે. અને એક વિશેષ ગ્રહિત મિથ્યા દર્શનનો, ગ્રહિત મિથ્યાત્વનો નવો અપરાધ, વધારાનો અપરાધ થાય છે, એ જવાબદારીનો વિષય છે. માટે ખૂબ જ કાળજી રાખીને, થોડુંક મોડું થાય વાંધો નહીં, શું પણ જેટલું સમજવું, નિર્ણય કરવો તે યથાર્થ, એમાં ગડબડ થાય તો નફો કરવા જતા નુકસાનનો વેપાર થઈ જશે. પરિણામનો કર્તા થાય છે ચૈતન્ય, પરિણામનો અજ્ઞાન રૂપ સ્વવિકાર ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે એમ ન કીધું, કર્મનો કર્તા થાય છે પેલા, નહીં તો કર્મ બાંધે છે એમ લીધું. પંડિતજી જયચંદજી ચોખ્ખું કરે, સ્વવિકાર ચૈતન્ય પરિણામ નો કરતા થાય છે, રાગદ્વેષ મોહ નો કરતા થઈને પરિણમે છે. અને તપાસે એના અનુભવને કે પોતાને કરતા પણ અનુભવાય છે કે નથી અનુભવાતું, તપાસે તો તરત ખબર પડશે એને. જરાય પોતાના રાગાદીથી પોતાનું જુદાપણું છે એવું લાગે છે? જરાય જે રાગ થઈ રહ્યો છે એનાથી હું જરાક જુદો છું એવું લાગે છે જરાય કે નથી લાગતું? કેમ કે એનો કરતા થઈને એકાકાર ભાવે એકત્વ રૂપે પ્રણમી ગયો છે, ત્રણેય ગુણ એમાં એક સાથે એવું કામ કરે છે, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ને પુરુષાર્થ, ચારે ચાર કરતા થવામાં કામ કરે છે, એકત્વ થવામાં કામ કરે છે. અને તે અજ્ઞાન રૂપ ભાવ તેનું કર્મ થાય છે, અહીંયા એને કર્મ કહ્યું છે, એ અજ્ઞાનને જ કર્મ કહ્યું છે. અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે, એ અજ્ઞાન રૂપ ભાવ પોતે જ કર્મ સ્વરૂપ છે, ભાવ કર્મ સ્વરૂપ છે. પછી એના નિમિત્તે દૈવ કર્મ થાય છે, એના ફળ સ્વરૂપે નો કર્મ વગેરે આખો સંસાર ઉત્પન્ન થાય છે. પ્રશ્ન એ ઉઠાવ્યો છે આમાં, જરા ફરીને એનો વિચાર કરીએ કે પ્રશ્ન એમ ઉઠાવ્યો છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તો કઈ રીતે ઉત્પન્ન થાય છે એમાં એનું પૃથ્થકરણ કર્યું કે તારો શ્રદ્ધા પણ એમાં કામ ઉલટું કરે છે. અજ્ઞાન સામાન્યપણે અજ્ઞાન કહ્યું છે, વિશેષ જો કહીએ તો તારી શ્રદ્ધાની પણ એમાં ભૂલ છે, જ્ઞાનની પણ વિપરીતતા છે અને આચરણની પણ વિપરીતતા, ત્રણેયની વિપરીતતા છે. એને એક સામાન્યપણે અજ્ઞાન કહીએ અથવા ભ્રાંતિ કહીએ અથવા મિથ્યાત્વ કહીએ, જે કહીએ તે, અથવા રાગાદી ભાવનું કરતા પણ એને કહીએ. અહીંયા કરતા કર્મ નો અધિકાર છે એટલે રાગાદી ભાવનું કરતા પણ કહીએ એને, એ પણ મિથ્યાત્મનું બીજું નામ છે, મિથ્યાત્મનું એ બીજું નામ છે. આ વખતે લીધું છે ને મિથ્યાત્, મિથ્યાત્ના પરિણામને કેવા કેવા શબ્દોથી કહેવામાં આવે છે, ત્રીજામાં આવશે ને, બીજામાં, હે બીજામાં છે, બીજામાં આત્મજાગૃતિમાં લીધું છે. મિથ્યાત્ના પર ભાવો જે છે એ કેવા કેવા પ્રકારે સમજી શકાય છે, બધા જુદા જુદા આમ તો અસંખ્ય પ્રકાર છે મિથ્યાતના, પણ મુખ્યપણે જે મિથ્યાતને સમજવાના પ્રકાર છે એ આ વખતના પ્રશ્નોત્તરમાં આત્મ જાગૃતિમાં લીધા છે. કેમ કે કરતા કર્મ પણ લીધું, એવી રીતે ભોગતા ભોગ્ય પણ છે, એવી રીતે જે જેટલા જેટલા પર્યાયમાં એકત્વ થવાના પ્રકાર છે, પર્યાયથી માંડીને વિભાવમાં એકત્વ થવાના પ્રકાર છે, ત્યાંથી માંડીને દેહાદીમાં એકતા થવાના પ્રકાર છે, નો કર્મ, એ બધા પ્રકારનું જે વર્ણન શાસ્ત્રમાં આવે છે એક મિથ્યાત્મને દર્શાવવા માટે આવે છે. જો મિથ્યાત્મની ભૂલ સમજાય પરિણમનની અપેક્ષાએ, હું વિચાર અપેક્ષાએ નહીં, પરિણમન અપેક્ષાએ જો વિકારની ભૂલ મિથ્યાત્મની ભૂલ સમજાય તો મિથ્યાત રહે નહીં. આ એક વિશેષ વાત ગુરુદેવે કરેલી છે કે જેને મિથ્યાત્મની ભૂલ સમજાય તેને મિથ્યાત્મ મટી જાય. એટલે કે આ બધી મિથ્યાત્મની શું કરવા વાતો કરો છો, એમાં એવું છે કે જો પરિણમનમાં મિથ્યાત્મની ભૂલ જેને સમજાય એને મિથ્યાત રહેતું નથી, કેમ કે જ્ઞાન સમ્યક થતાં એ ભૂલ સમજાય છે. જ્ઞાન મિથ્યાત્મા રહે અને મિથ્યાત્મની ભૂલ સમજે એમ બનતું નથી. નેત્ર ભાઈ કોઈ એમ કે અમે શાસ્ત્ર શાસ્ત્ર વાંચ્યું, ગુરુદેવને સાંભળ્યા એટલે મિથ્યાત્મની ભૂલને અમે બરાબર સમજી શકીએ છીએ, એ ખોટી વાત છે. મિથ્યાત્મને જાણે કે મિથ્યાત્વી રહે નહીં, મિથ્યાત્મને નથી જાણ્યું ખરેખર તો એમ છે. કેટલી સૂક્ષ્મ વાતો કરી છે ગુરુદેવે, અવલોકન થઈ સમજે કે મારા પરિણામ પોતાના પરિણમનમાં છે ને, એટલે પરિણમનનું અવલોકન કરે, ઉપયોગને પરિણમન ઉપર લઈ જાય ત્યારે એને મિથ્યાત કેવી રીતે છે એ સમજાય તો એ મિથ્યાત ટળી જાય. એનું એ કેવી રીતે કે જેમ એક માણસ સરવાળો કરે છે ગણિતમાં, તો ગણિતમાં 5 ને 2 7 જ થાય, પણ એ ભૂલથી 8 ગણતો હતો એટલે એક આંકની સરવાળામાં ભૂલ આવતી હતી, મેળ પડતો નહોતો. જે ટેલી કરે એની અંદર ટાળો મળતો નહોતો કે ભાઈ 1 ની ભૂલ રહે છે. હવે એ ગણતો 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 5 ને 2 7 ગણે, એના બદલે 8 ગણતો તો એ જેવો ખ્યાલ આવ્યો કે 5 ને 2 તો 7 થાય છે, હું 8 ગણું છું, એ ભૂલ સમજાણી વખતે ભૂલ રહી કે ન રહી, ભૂલ ખલાસ થઈ ગઈ. 5 ને 2 7 જ થાય, પોતે 8 ગણતો હતો, એ ગણતરી ગણતા 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 5 ને 2 7 15 ને 2 17 એમ થવું જોઈએ. 8 હું ગાયા ગણાઈ ગયું હતું એમ ત્યાં ખબર પડી તો ભૂલ રહી, પછી એ જ વખતે ભૂલ છૂટી ગઈ, એની 5 ને 2 7 અહીંયા ભૂલ થતી હતી એટલે એક નહોતો મળતો. એવું આ મિથ્યાત્મનું છે, એ નિજ અવલોકનની અંદર જો મિથ્યાત્મને સમજે તો મિથ્યાત છૂટી જશે, જ્ઞાન ફરી જશે આખું. એવું છે, એટલા માટે વિશેષ વિશ્લેષણ કરીને શ્રી ગુરુ અહીંયા આ વિષયને ઉડાણથી ચોખવટ કરીને સમજાવે છે, એ કારણ છે.
સ્વાદી દેવ જય શ્રીમંત ભગવાન.